कारविंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलि भद्राद्या जैन धर्मस्तु मंगलं अज्ञान तिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः महादेव्याकोक्षिरत्नं शब्दजितरमात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर घाटकोपर मुंबई पर्युषण महापर्व सम्मत 2062 ऑगस्ट सन 2006 स्वाध्याय श्रेणीनो विषय परम पदनो परम पंथ स्वाध्याय क्रमांक 10 मोक्ष पदनी सुलभता साथी पत्र संदर्भ 522-560 પરમપદ અને પરમપદને પામવાના પંથની વિચારણા આપણી ચાલે છે. પદ વિશેની આપણે વિચારણા કરી, હવેના સૂત્રો થોડા એ પદને મેળવવાના માર્ગ સંબંધી, એ પરમપદના પંથ સંબંધી વિચારણા કરીએ છીએ. મહત્વ માર્ગનું છે, મહત્વ પંથનું છે. જો પંથ નથી તો પદની પ્રાપ્તિ નથી, જો માર્ગ નથી તો લક્ષ્યની સિદ્ધિ નથી. ખૂબ ધ્યાન આપવાનું છે અને સાધકનું આખી સાધના એના ઉચિત માર્ગના આધાર ઉપર છે. માર્ગ જો બરોબર નથી, માર્ગ જો એને યોગ્ય એની સિદ્ધિ તરફ લક્ષ્ય તરફ મંઝિલ તરફ લઈ જાય એવો ન હોય તો એને લક્ષ્યની પ્રાપ્તિ ન થાય. ગમે તેવું લક્ષ્ય હોય પણ કયા માર્ગે જવું અને એ માર્ગની સુલભતા કેવી રીતે છે. ગઈકાલે આપણે વિચાર કર્યો કે માર્ગ ન મળવાનું કારણ શું, કેટલા જપ તપ કર્યા, કેટલા શાસ્ત્ર ધ્યેન કર્યા, માર્ગ નથી મળ્યો. અનંતકાળથી પરિભ્રમણ કરવા છતાં માર્ગ નથી મળ્યો. બેઠા નથી રહ્યા શાંતિથી એક જગ્યાએ, ખાટલામાં પડ્યા પડ્યા કંઈ પરિભ્રમણ નથી કર્યું. ચાલ્યા છીએ, સતત ચાલ્યા છીએ અને છતાં પણ પરિભ્રમણની નિવૃત્તિ થઈ નથી. ખંભાતના મુમુક્ષુઓને પરમ કૃપાળુ દેવનું ઓળખાણ ભગવાન તરીકે થયું કે આ ધરતીના પાટલે ભગવાન રૂપ પુરુષ આવ્યો છે. એટલે એમણે કહ્યું કે અમને તો ધર્મ જોઈએ છે, માર્ગ જોઈએ છે, તમે અમને માર્ગ આપો. અરે આત્મા સમજાવનારા ઘણા છે, મોક્ષ સમજાવનારા ઘણા છે, પણ એ આત્મા મોક્ષ પદને પામે એવું આત્માનું શુદ્ધ પદ, આત્માનું શુદ્ધ સ્વરૂપ, એવું આત્મ સ્વરૂપ, એવું નિજાનંદ સ્વરૂપ, એવું સહજાનંદ સ્વરૂપ એ પ્રાપ્ત શેનાથી થાય, શું કરવું. જે કંઈ કર્યું છે એનાથી તો બંધ જ થયું છે. અત્યાર સુધીનું જે કંઈ કર્યું છે એ બંધનો માર્ગ જ આચર્યો છે, પરિભ્રમણનો માર્ગ જ થયો છે. એક પણ જન્મ એવો નથી થયો કે પરિભ્રમણને આપણે ટોકાવ્યું હોય. ગતિ બદલી છે, યોની બદલી છે, દિશા બદલી છે, ગોત્ર બદલ્યું છે, પણ પરિભ્રમણ તો ચાલુ જ છે. મુમુક્ષુના ખંભાતના મુમુક્ષુના પત્રો મળ્યા તો પરમ કૃપાળુ દેવે એક સંતોષ વ્યક્ત કર્યો કે મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલો તમારો પત્ર મેળવીને અમને પરમ સંતોષ થાય છે. આવા પરમ જ્ઞાનીને સંતોષ થાય એવો આપણો પત્ર કે જે વાંચીને જ્ઞાનીને સંતોષ થાય. આપણે પત્રો ઘણા લખ્યા છે અને ફોન તો ઘણા ચાલે છે, ઈમેલ બહુ ચાલે છે, પણ બધામાં ઉકળાટ સિવાય શું છે, બળતરા સિવાય શું છે? મને આ જોઈએ છે ને, આ ક્યાંથી મળશે ને? તમારે ત્યાં સરખું હશે તો જલ્દી મોકલાવી દેજો ને, તમારી વગનો ઉપયોગ કરજો ને, તમારે આમ છે ને, તમારે તેમ છે. અને કહ્યું કે પ્રભુ કૃપાળુદેવે લખ્યું કે તમે શું લખ્યું છે એનો સાર કૃપાળુદેવે કહ્યો કે અનંત કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે એવી તમારી જિજ્ઞાસા વાંચીને પ્રસન્ન થાય છે. અમે તો પરમાત્મા પાસે જઈએ છીએ, મંદિરમાં જઈએ છીએ, સ્વાધ્યાય ભક્તિ કરીએ છીએ, અમારી અભિલાષા તો એક જ છે કે અનંત કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. અનંત કાળ સુધી પરિભ્રમણ કરવા છતાં એની નિવૃત્તિ થઈ નથી, માર્ગ મળ્યો નથી. આ શું ઉણપ છે, શું ખામી છે, ક્યાં ભૂલ થાય છે, ક્યાં ચૂકાઈ જાય છે, ક્યાં ભ્રમ થાય છે, ક્યાં ભ્રાંતિ થાય છે, પકડાતી નથી વાતને. અને એવો સ્વચ્છંદનું જોર છે કે વાત પકડવા દેતી નથી, કાં તો કોઈક એવા ભાઈબંધ ખોટા મળી જાય અને કાં પોતાને સ્વચ્છંદનું જોર આવે, એવી સ્થિતિની અંદર માર્ગ ક્યાંય નાખી નજર કરતા મળતા નથી. કૃપાળુ દેવે એક જગ્યાએ બહુ સરસ ઉલ્લેખ કર્યો છે, પત્રાંક 371 માં કર્યો છે. ખૂબ લક્ષમાં લઈએ, ખૂબ આ પુરુષના જો પાને પાનું ફરતું જશે અદભુત પ્રકાશ જ્ઞાનનો થશે. ઠીક છે, સમજવા માટે સત્સંગની જરૂર છે, પણ આત્મા પોતે સત્સંગના નિર્મલ ચિત્તથી એને ભક્તિ કરીને એનો આદર કરીને બેસે તો આ પુરુષના વચનો લાઈવ છે, એ સ્વયં સમજાવે છે. અમને કોણ બતાવે ને કોણ કહેશે એને, તું કઈ ઢોર જેવો છો? કોણ કહેશે એટલે અનંત જ્ઞાન અને અનંત દર્શનનો ધણી તું, અને વારંવાર માબાઈ જેવો થઈ ગયો છું? આ પ્રભુના વચનો કહેશે તને? જ્ઞાની પ્રત્યે ભક્તિ, જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધા, જ્ઞાની પ્રત્યેનો આસ્થા, પરમ પુરુષનું ઓળખાણ તને નથી થયું, તારી મુમુક્ષુતાની ખામી છે. અને મુમુક્ષુતાની ખામી હશે તો તીર્થંકરનો યોગ પણ તારું કલ્યાણ કરવાને સમર્થ નથી. પૂર્વે તીર્થંકરનો યોગ થયો છે, પૂર્વે કેવડીનો યોગ થયો છે, અનંતના પરિભ્રમણમાં કોઈ તને જ્ઞાની નથી મળ્યું કે આ કાળમાં અત્યારે જ્ઞાની શોધવા નીકળો છો? ઘણા મળ્યા છો, પણ બધો યોગ અફળ થયો છે. અફળ થયો છે એટલા માટે કૃપાળુ દેવે પ્રશ્ન કર્યો છે મુમુક્ષુને વિચારવાનો, કે વિચારો કે અનંત કાળમાં સત્પાત્રતા થઈ નથી કે સત્પુરુષ મળ્યા નથી, નક્કી કરો. હજી કેટલાક બફમમાં છે કે અમને સત્પુરુષ નથી મળ્યા, એટલે અમે રેખડા છે. એને તો પછી સનાતન શાશ્વત માર્ગનો સ્વરૂપનો ખ્યાલ નથી કે ધરતી ઉપરનો કોઈ કાળ એવો નથી કે જ્યાં સત્પુરુષની વિદ્યમાનતા ન હોય. સત તો સનાતન છે, સત શાશ્વત છે, અને સત સત્પુરુષથી સત છે, કઈ સત કોઈ શબ્દથી નથી. પુરુષ હોય છે પણ આપણને મળ્યા નથી, એનું કારણ આપણી સત્પાત્રતા થઈ નથી. આ સત્પાત્રતાને કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે મુમુક્ષુતા. આપણી સત્પાત્રતા પછી જ જ્ઞાનીનો બોધ પરિણમે, ત્યાં સુધી નહીં. ત્યાં સુધી જ્ઞાનીનો ગમે તેવો બોધ હોય, બહુ જ્ઞાની છે, બહુ આમ છે તેમ છે, તને કાંઈ લાભ નહીં થાય. કોરો ધાકડ જેવો તું નર્મદાના પાણા જેવો રહીશ, બારે અમીના મેઘ વરસશે અને પછી કોક એમાંથી પાણો કાઢે નર્મદામાંથી કે હવે આ તો કેટલો બધો આમાંથી ફુવારો નીકળશે, એ હથોડો મારીને તોડે તો પાણામાં કોરો ધાકડ જેવો, જરાય એમાં ભીનાશ નહીં, જરાય એમાં આર્દ્રતા નહીં. આપણું હૈયું ભીનું થયું નથી, પરમાર્થની આર્દ્રતા નથી, સત્યને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા નથી. ઝુર્યા વિના ગઈકાલે કેટલી વાત કરી કે માર્ગને માટે ઝૂરણ ક્યાં છે? અને ખોટે ખોટો આ પુરુષને, આ પુરુષને, આ જ્ઞાનીને, આ સત્પુરુષને. બસ કૃપાળુ દેવે કહ્યું છે કે સત્પુરુષ મળ્યા નથી એવું માનીને તું પ્રયત્ન કરીશ માં તો હજી ખોટો છો. અનંત કાળમાં જે ભૂલ કરી છે એ હજી ચાલે ચાલુ છે, પણ એમ નક્કી કર કે મારી સત્પાત્રતા નથી. મારી મુમુક્ષુતા જાગૃત થઈ નથી, માટે મને મહાત્માનું ઓળખાણ થયા નથી, મને મુમુક્ષુતાના નેત્રો નથી મળ્યા. મારે એ મારા નેત્રની અંદર બાહ્ય નેત્ર છે એને અંતરચક્ષુ અંતરદ્રષ્ટિને વિકસિત કરવી છે, તો મને માર્ગ મળશે. અને તો મને કોઈ પણ પુરુષ ગમે તે સ્વરૂપમાં આવશે, બોધ રૂપમાં આવશે, પુસ્તક રૂપમાં આવશે, અક્ષર રૂપમાં આવશે, મુદ્રાના રૂપમાં આવશે, ચિત્રપટના રૂપમાં આવશે, મને જગાડી દેશે. આ સત તો અનેક રૂપે વિદ્યમાન છે. સત કોઈ શરીર રૂપે આવે છે એવી ભ્રમણા ન કરવી, સત અનેક રૂપે વિદ્યમાન છે. અરે સત સ્ફૂર્ણા રૂપે આવે, એકદમ સ્ફૂર્ણા થાય પોતાને, કદી ન વિચાર્યું હોય એવા ભાવો આવે, સત આવશે જ. આપણી મુમુક્ષુતાની તીવ્રતા કેટલી છે, આપણી ઝરણા કેટલી છે, સંસારથી ખરેખર થાક્યા છીએ, સંસારનો તાપ વેદાય છે, ગમે તેટલા ખટ્ટા ખાવા છતાં આ સંસારમાં જ સુખ છે એવી બુદ્ધિ હજુ નાશ પામી નથી. કૃપાળુદેવે બહુ સરસ એક વાત, એ પ્રાસંગિક છે એટલે યાદ આવી મૂકી છે. 371 નો આંક છે, પાના નંબર 330 માં પહેલું જ વાક્ય છે. અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. સમજો, અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી, માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય, તે હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે, અને છતાં આ જીવ સમજતો નથી. અરે એ ભૂલ થાય, નથી મળ્યું અનંતકાળનું પરિભ્રમણ, નિવૃત્ત થયું નથી, કાંઈ વાંધો નથી, કોઈ હાનિ નથી, પણ એ નિવૃત્તિ એ પ્રાપ્ત કરવા માટે થઈને ભૂલ કરીશ ને ફરી ભ્રાંતિમાં જઈશ તો એ હાનિ છે, એ ચક્કર ચાલુ જ રહેશે. માર્ગ અને માર્ગનું બતાવનાર માર્ગદર્શક પુરુષનું ઓળખાણ બરોબર થવું જોઈએ, અને ઓળખાણ અન્ય કોઈના સર્ટિફિકેટથી ન થાય, અન્ય કોઈના પ્રમાણપત્રથી ન થાય, પોતાની મુમુક્ષુતાથી થાય. મારો અંતરનો આત્મા કહે છે કે આની વાતમાં સત્ય રહેલું છે. પરમ કૃપાળુ દેવ ગમે તે દશામાં હતા અને ગમે તે વ્યવહારમાં ને ગમે તે વહીવટમાં હતા, મુમુક્ષુ જીવોએ એને જોયા એને એમ કહ્યું કે આ જ અમારો તરણ તારણ છે, માર્ગ અનંત કાળથી નથી મળ્યો, જો આ પુરુષ પાસેથી મળે તો મળવા યોગ જોગ જો કોઈ હોય તો આ જ છે. આવું પ્રભુશ્રીને દર્શન થયું, આવું અંબાલાલભાઈને દર્શન થયું, આવું સૌભાગભાઈને દર્શન થયું, અને એવો એની પરંપરાએ અનંત જીવોને આવું દર્શન થયું. અને આ પ્રભુએ કહ્યું કે જેને માર્ગ મળશે, જે જીવોનું કલ્યાણ વર્તમાનમાં સર્જી થશે તે થશે, અમ થકી થશે. અમે નિર્ધાર કર્યો છે, થશે અવશ્ય આ દેહથી, સત્ય ધર્મનો ઉધાર રહે. અમારી હાજરી હોય કે ન હોય, ધર્મથી જીવને ધર્મનો માર્ગ મળશે. અમે છીએ જ, જુઠાભાઈને લખે છે અમે તમારી સમીપ છીએ, એમ માનો હતા તો ઘણા દૂર, પણ તમે અમારા બોધથી જો દૂર નથી તો તમે અમારાથી દૂર નથી, અમે તમારાથી દૂર નથી. હવે અમારું શરીર સ્વરૂપ નથી, બોધ સ્વરૂપ છે, એ તો સર્વ વ્યાપક છે, આત્મા દેહ વ્યાપક છે, જ્ઞાન સર્વ વ્યાપક છે. પત્રાંક 710, આત્મા દેહ વ્યાપક છે પણ જ્ઞાન તો સદગુરુ હવે શરીર રૂપે છે, દેહ રૂપે છે કે જ્ઞાન રૂપે છે? જો જ્ઞાન રૂપે હોય તો સર્વત્ર વિદ્યમાન છે, એટલે લખ્યું સત સરળ છે, એની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. આ ભૂલ આપણે છોડી નથી શકતા, જ્ઞાનીના આવા પ્રગટ વચનો આપણને કઈ લક્ષમાં બેસતું જ નથી, કારણ કે આપણા મગજમાં ગરી ગયેલી ધૂન જાતી નથી. આ અભિપ્રાયનો એક કદાગ્રહ છે, આને સ્વચ્છંદ કહેવાય. અને પ્રશ્નો પૂછે, સ્વચ્છંદ છું, સ્વચ્છંદ છું, સ્વચ્છંદ છું, આંખ ઉઘાડે એવા જ્ઞાનીના વાક્યો વાંચવા છતાં સમજવા છતાં પોતાની ખીલી કહે નહીં, એનું નામ સ્વચન. હું માનું નહીં, બસ જે થવું એ થાય. જ્ઞાની કે છે ભૂલ થશે. કૃપાળુદેવ કે છે માર્ગ જ્ઞાનીથી છે. 522માં કે છે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભ મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની અનુક્રમે એ પરીક્ષીણપણાને પામે છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મતાભિગ્રહ દુરાગ્રહતાદી ભાવ મોડા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. જો પ્રોસેસ સમજો, માર્ગ મેળવવાની જેને ઝંખના છે, ઝૂરણા છે, એને આ પુરુષના વચનમાંથી પ્રોસેસ સમજો. પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. આપણું ચિત્ત દેખાડનાર નહીં, દેખનારનું મહત્વ છે. પોતાના દોષને નિવૃત્ત કરવા હોય તો પોતાના દોષ જોવામાં અપક્ષપાતપણું એ મુમુક્ષુતા એનું મહત્વ છે, દેખાડનારનું નહીં. દેખાડનાર તો દેખાડી દેખાડીને કેટલા દોષ દેખાડશે, પણ દેખાનાર હશે તો એક દોષને રહેવા નહીં દે. અનાજ વીણવું હોય ને તો આપણી દ્રષ્ટિ જોઈએ, બાજુમાં બેઠો હોય કે જો ઓલો કાકરો રહ્યો કાઢી નાખ, ઓલો કસ્તર છે કાઢી નાખ, એના અનાજ કોઈ દી સાફ થાય નહીં. દેખનારની દ્રષ્ટિ જોઈએ. મહત્વ અધ્યાત્મ માર્ગમાં દેખનારનો છે. દોષ મારા છે, અનંત દોષ મારી પાસે છે, બીજાને ખબર શું પડે મારા દોષ છે. મહત્વ દેખનારનું છે. અને જ્ઞાની આ કહે છે, જુઓ જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તો તને દોષ જોવાની દ્રષ્ટિ આવે. અને હજી આપણે એટલા બધા જડ અને મૂળ છીએ કે આપણને એમ થાય છે કે આપણે હવે જરૂર જ નથી આપણા દોષ જોવાની. ઓલો બતાવનાર છે ને, આપણે રાખી દીધું જ પાય, તો એક ચોકીદાર, બસ એની ભક્તિ કરો, આદર કરો, એની સત્કાર પૂજા કરો, એ કઈ ના કરશે, એને કઈ બીજું કામથી કામ નથી આપણા દોષ જોવા સિવાય. નથી જ્ઞાનીનું ઓળખાણ નથી થતું, નથી ખબર, આ બ્રહ્મમાંથી નીકળાતું નથી. જ્ઞાની પુરુષ વારંવાર કહે છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતા, દોષને ઓળખીને દોષને ટાળવા. કોણ દોષ ઓળખશે? પોતે જ. કોણ ટાળશે? પોતે જ. તો કે છે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તો પરિણામ શું થાય? તો કે છે મતાભિગ્રહ અને દુરાગ્રહ આદિ ભાવ મોડા પડે. જે મતાગ્રહ હતો અને દુરાગ્રહ હતો એ ભાવ જે હતો એ મોડા પડે, શાંત થાય. યાર હું હમસ્તો અકડ થઈને ફરું છું, આવો મારે મતાગ્રહ રાખાય નહીં. આ પરમાર્થ માર્ગ એ તો અનંતનો માર્ગ છે, એમાં મારી બુદ્ધિથી કરેલો નિર્ણય એ કેટલો સાપેક્ષ છે? નથી ભાઈ. અને એનો દુરાગ્રહ થતો હોય તો પાછું વળવું જોઈએ કે ખોટી વાત છે, કંઈક હું અટવાઈ ગયો છું. કોઈ નૈવાદમાં અટવાના છે, કોઈ જડવાદમાં અટવાના છે, કોઈ મતવાદમાં અટકાણા છે, કોઈને ગચ મત, કોઈને આ સંપ્રદાય, કોઈને આ સંપ્રદાય, કોઈને આ આશ્રમ, કોઈને આ આશ્રમ, આ બધા આપણા અંતરાયના કારણો છે. પુષ્ટિના કારણો તો જ થાય કે આપણી દ્રષ્ટિ ખુલે અને આગ્રહ ન બંધાય, તો એ પુષ્ટિના કારણો છે. એને વાત આપણને પુષ્ટ કરે, એને વાત આપણને મદદ કરે. પણ દ્રષ્ટિ જ ઊંધી હોય કે મારે મારા દોષ જોવાની જરૂર જ નથી, તો આવું અને ગ્રંથિ આવી બંધાઈ ગઈ. કાં તો કે દેખાડનાર દેખાડશે. આ સંસારની અંદરની જો ડાપણ છે ને એ અહીંયા ન હાલે. આપણે ડોક્ટર પાસે જઈએ ને કે લો હવે તારે પછી આને જે કાંઈ ઇન્જેક્શન દેવું તો ઇન્જેક્શન, ટેસ્ટ કરવું ટેસ્ટ કર, તારે જે કરવું કર. આ જેને પોતે દેહથી નિરાળો થઈ ગયો હોય ને એવી વાત કરો ડોક્ટર. હવે સાહેબ તમારે શું કરવું છે? ડોક્ટરને બધી ખબર છે કે આને કરવું હશે એ જ કરવાનો છે, કારણ કે આને શરીરનું કંઈ એવો કંઈ દેહથી વિરક્ત થયો નથી. પણ ભાષા એવી બોલે એમ, હવે તમારે દોષ કાઢવો તો કાઢો, બસ હું તો તમારે ચરણે છું, પતી ગયો, ઉધાર થઈ જાય એમ ને. તો મહાવીર પછી આપણે એકેય પરિભ્રમણમાં ન હોત. મહાવીર સ્વામીના નિર્વાણ પછી, કેમ કે મહાવીરને ખબર હતી કે મારા પછી હવે કોઈ થવાનો નથી, અને આ બધા બિચારા મારા જૈન શાસનના મારા ભક્તો લાવ ભેગા લેતો જાઓ, ગ્રુપ બુકિંગ કરાવી લેતા આપણું. પણ જુઓ આશ્ચર્ય, કૃપાળુદેવે લખ્યું છે પત્રની અંદર કે કરાળ કાળ ભગવાન દીક્ષિત પણ એકલા થયા અને મોક્ષે પણ એકલા ગયા. મહાવીર પહેલાના તો બધા બહુ હારા કે એ મોક્ષે ગયા ત્યારે અનંતા જીવો ભેગા ગયા, પણ આ મહાવીર મોક્ષે ગયા ને તો આપણને શીખડાવવા માટે એકલા મોક્ષે ગયા કે તારી મુક્તિનો પંથ તારા બલ પરાક્રમથી છે, અમારા આધાર ઉપર પણ રહેતો નહીં, તો હવે બીજાના આધારે આપણો પંથ કપાશે, આપણા પરિભ્રમણની નિવૃત્તિ થશે, દોષ જવા ઉપર પોતાનું જો ચિત્ત ન વળે, પોતાની જો દ્રષ્ટિ ન ખુલે, તો કોઈના દેખાડનાર કેટલા મેળા એનાથી દોષ જાય નહીં. દેખનાર કેટલો જાગૃત છે, કેટલો સતર્ક છે, કેટલો ઉપયોગવંત છે, કેટલો પ્રજ્ઞાવંત છે, કેટલો સ્વચ્છંદ રહિત છે, કેટલો અહંભાવથી મુક્ત છે, એના દોષ જાય, એ નિર્દોષતા મેળવી શકે. તો કે છે, મતાગ્રહ દુરાગ્રહ ભાવ મૂળા પડે, અને તો કે છે, પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. વિકથા આદિ ભાવમાં નિરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. વિકથા પરની ચિંતા, એમાં હવે એને નિરસતા લાગે છે. સંસારના સંગ પ્રસંગમાં હવે એને રસ રુચિ કોઈ રહેતી નથી, અને જુગુપ્સા ઘૃણા થાય છે કે આવી જ વાત વારંવાર જ્યારે મળે ત્યારે આ જ વાત, બાપા આમ કહેતા હતા, મામાએ આમ કીધું, કાકાના ઘરે આમ થયું, ભાઈ ભાઈ આમ કર્યું, ઓલે આટલું લીધું, આ રહી ગયા, એ તો આ કહેતા હતા, એને આ લેવું. તો આખી આવી કુથલીની અંદર આવો અમૂલ્ય માનવ દેહ ગાળવો, કઈ કોઈ બીજો વિષય નથી વાતચીતમાં, અને આમ કર્યું, ઓલા અહીંયા ગયા હતા, ઓલો આમ ગયો. તો દુનિયાભરની ખબર રાખવી, અને સાંજ પડે ન હોય તો ચાર પાંચ એવા ખબરી રાખાજો, એટલે એને ફોન કરે, કાં છે, કઈ જાણવા જેવું, એટલે ઓલો પાછો ખટપટીઓ હાજર જ છે, ચૌદસીઓ તમને ખબર પડી, બજારમાં જ ઓલાનું આમ થયું, ઓલાને આમ કહી દીધું બસ, અને રાત્રે પછી પોતે મસમાં, મને બધી ખબર છે, આઈ હેવ હેવિંગ ઓલ ઇન્ફોર્મેશન. આમાં ને આમાં બફમમાં ને બફમમાં પરિભ્રમણમાંથી કોઈ દી નિવૃત્ત થયો નહીં, કારણ કે સ્વભણી દોષ, સ્વભણી એનું લક્ષ્ય નથી, એને તો વિકથામાં રસ છે, પરની કથામાં રસ છે, સ્વની કથામાં રસ નથી, આત્મકથામાં રસ નથી. જીવની અનિત્ય આદિ ભાવના ચિંતનમાં પ્રત્યે બળવીર્ય સ્ફુરવાવી છે. જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિ વિષય અનિત્ય આદિ ભાવ કરે છે. અર્થાત સત્પુરુષ મળીએ, આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મૂળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. આ વાત ચાલે છે, એમાં કંઈ પકડાય છે? એક કે છે, જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્યું હોય એના કરતા પણ વિશેષ બળવાન પરિણામથી ચિંતન કરે છે. બોધમાં તો જ્ઞાની પુરુષે સમુદાયને ધ્યાનમાં રાખીને વાત કરી હોય, પણ આ જીવ મુમુક્ષુની તીવ્રતા એવી છે કે જ્ઞાની પુરુષ પાસેથી એકાની વાત સાંભળીને સોડાની પ્રયત્ન કરે છે, બળવાન પરિણામથી એ વિચાર કરે છે અનિત્યાદિ ભાવનો અને વિષય કષાયના ભાવનો, અને પોતાની અંદરના વિષય કષાયના ભાવ તરફ પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવ્યું છે. એટલે જ્ઞાની પુરુષથી એને સાંભળ્યું થોડું, પણ એને પરિણામ અનેક ગણું થાય છે. આપણી સ્થિતિ આજે શું છે? સોડાની સાંભળ્યા પછી એકાની પરિણામ નથી, એ ખબર પડે છે. આ ગ્રંથ સોડાની છે આત્મકલ્યાણ માટે. આપણું પરિણામ એકાની કેવું નહીં, એક નયો પૈસો પણ, કારણ કે હજી આની સાથે ક્યાં જોડાણા છે, હજી તો ગોતીએ છીએ, ક્યાંક મોક્ષનો માર્ગ હશે, કોક દેનારો હશે, ક્યાંક વેચાતો હશે, હજી જ ગોતીએ છે. બધું બંધ કરીને બેસી ગયો છો તો ધૂણી દખાવીને પછી વાત થાય. તો કે છે, જ્ઞાની પુરુષના બોધમાંથી એક વાક્ય મળે તો જીવને અનંત પરિણામ થાય. એટલે કે છે કે જ્ઞાની પુરુષ મળ્યા પહેલા એના પંચ વિષયાદિના જે ભાવ હતા, જ્ઞાન સત્પુરુષને જાણ્યા પ્રથમ, સત્પુરુષને જ્યાં સુધી ઓળખતો નહોતો ત્યાર પહેલા આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો, એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયની અંદર આત્મા રક્ત હતો, આસક્તિપૂર્ણ હતો, મોહબુદ્ધિપૂર્ણ હતો, તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો. જ્ઞાની પુરુષને એને જેવો મળ્યો પછી જેવો સંસારમાં એ લુબ્ધપણે હતો એ વિષયોમાં, એ પછી રહેતો નથી, કારણ કે બોધ એને થોડો સાંભળ્યો છે પણ એનું પરિણામ બળવાન છે, અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. પરિણતિ શું થાય? જ્ઞાની પુરુષના સંગની પરિણતિ વૈરાગ્ય થાય. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ ભાવમાં આવવું જોઈએ. વિરક્તિ સંસારના વિષય કષાયના ઇન્દ્રિયોના વિષયો એના પ્રત્યે વિરક્તિ ભાવ જાગે. સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. ફરીથી, સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. તથાપિ સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. અને જીવને સત્પુરુષનો યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. કારણ કે સત્પુરુષના બોધને શ્રવણ કર્યા પછી જો આ પરિણામની ધારા ન આવે એનો કયો ભાવ તો મતાભિગ્રહ અને દુરાગ્રહ આદિ ભાવ મૂળા પડે અને પોતાના દોષ જોવા ભણી પોતાનું ચિત્ત વળી આવે. ચિત્ત દ્વારા ઉપયોગ આખા જગતને જાણતો તો હવે પોતાના દોષને જાણે છે, પોતાની નબળાઈને જાણે છે, પોતાની ભૂલોને પકડે છે, પોતાની ક્ષતિઓને સંભાળે છે અને બળવાન પણ પ્રાપ્ત કરે છે. જ્ઞાની પુરુષોની સમીપેથી જે કંઈ જાણવા મળ્યું એનાથી બળવાન પરિણામથી એ આ ભાવથી સંસારના વિષયોથી નિવૃત્ત થાય છે. એટલે કૃપાળુદેવે લખ્યું કે એનો જે રક્તભાવ પહેલા હતો એવો પછી રહેતો નથી. અર્થાત સત્પુરુષને દર્શન પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. સેના આધારે આત્મજ્ઞાન થયું કે સત્પુરુષ તો નિમિત્ત થયા, હવે આનું જે પરિણામ છે ચિત્ત પોતાના દોષ જોવા ભણી છે, પોતાના મતાગ્રહ અને દુરાગ્રહ એ ભાવ મૂળા પડ્યા છે અને સંસારના વિષયો પ્રતિ એનો રક્તભાવ છે એ હવે મૂળો પડતો જાય છે. હવે એને વિકથામાં રસ નથી, એના પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય છે કે આવી ખોટી ઝંઝટ આવી પંચાયત બંધ કરો, એવા ભાઈબંધનો સંગ ઓછો કરે. કે દુનિયાભરની વાત કરતા હોય, હવે જે ફોન ચાલતા હતા ખબરી આવે એ ખબરીના ફોન બંધ થઈ જાય. કા હવે એને રસ નથી, કા સાંભળવું, મારે કઈ સાંભળવું નથી, તું રાખ તારી પાસે આનું આમ થયું આનું આમ થયું. એને આખા મુંબઈની માહિતી હોય, એક ઘટના સવારે બની હોય તો સાંજ સુધીમાં એ 50 જણાને ન કહે ત્યાં સુધી હોદરી ન વળે. અમારે કાઠિયાવાડમાં એમ કે હોદરી ન વળે, પેટમાં ઉછળે એ વાત. આવો નિંદાનો રસિયો જીવ છે, આવો વિકથાનો રસિયો છે. અને આને આવા મળી રહીએ પાછા, આવા પાછા મળી રહેવા જોઈએ ને, નહીં તો કીએ કોને? અને કોઈ નો સાંભળે તે દી આપઘાત કરો ચોપાટી પછી કે આ જગતમાં જીવવા જેવું નથી. કા આ મારા નિંદારસને કોઈ પોષણ આપતું નથી, હવે જીવવું કેવી રીતે? બહુ તકલીફ છે. ખૂબ સમજીએ. જ્ઞાની પુરુષ આવો, ગઈકાલે જે વાત કરી કે આવો પુરુષ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, એ પુરુષની સમ્યક પ્રતીતિ અને એના પ્રત્યે અચળ પ્રેમ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને એ ન થવામાં જીવનું સ્વચ્છંદરૂપી અંધત્વ નડે છે. આ અંધત્વને દૂર કરો, ખુલ્લા થઈ જાઓ. આપણે જાતે આંધળા થયા છીએ, ખુલ્લા થઈ જાઓ, સતની સમીપ જઈએ, સતના સન્મુખ થઈએ. આ જ્ઞાની પુરુષનું જે દર્શન થયું હોય એના બોધનું દર્શન, એની મુદ્રાનું દર્શન, એના સત્સમાગમોનું દર્શન, તો મુમુક્ષુતાને વર્ધમાન કરો. મુમુક્ષુતા વર્ધમાન થશે તો સત આપણા તરફ દોડતું આવશે. સતને પણ રહેવા માટે પાત્ર જોઈએ છે. સતને અસતની સામે હારવું નથી, જીતવું છે. તો એ સબળ પાત્રો શોધે છે કે મને કોણ જીરે. એ જ્યાં જાય ત્યાં જીવે છે કે અરે રે આને તો અસતને ધારણ કર્યું છે એટલે હજી આના ઘરમાં જગ્યા નથી. એ આપણા આંગણે આવે છે અને વહેવી જાય છે. કા તો કે ગયું પણ હવે આનામાં રહેવા જેવું કઈ છે નહીં, કારણ કે આને તો અસતના પરિણામ મતાગ્રહ ધારણ કર્યો છે, દુરાગ્રહ ધારણ કર્યો છે, સ્વચ્છંદ છે, અહમ ભાવ છે, મમ ભાવ છે. સત વિચાર કરે છે કે મારે રહેવું ક્યાં, ખાલી કરો, ખાલી કરો, સતને આવવા દો. અનંત કાળથી પ્રાપ્ત થયું નથી, તેના પ્રાપ્તિ પણ આવીશે. હજી થોડી વાર લાગે તો વાંધો નહીં, મુમુક્ષતા કેળવો, પેલા સતને આવવાનો માર્ગ આપો, પછી સત આવશે. અત્યારે સતને પકડવા દોડ્યા છીએ, પણ આપણી પાત્રતા તો છે નહીં જીલવાની. બારે માસ વરસતા હોય, મેઘ વરસે સરસ મજાનો, અને પાણી કોણ મેળવી શકે? જેણે પાત્ર કાણું છે, પાત્ર બધું બરોબર છે, પણ બહુ નાનું છે, ટબુણી લઈને ગયો છે, કુંજો જેને કહીએ, જેનું મુખ ઓછું અને નીચે આવડું બધું જબરજસ્ત, કઈ નહીં ચાલે. સ્વયં આખું જીવન પ્રભુના બોધનું પાત્ર બની જાય કે પ્રભુ જે અંગેથી વરસવું વરસો, મારા શરીરના અંગે અંગ, શ્વાસો શ્વાસ, રોમે રોમ તારો બોધને સ્વીકાર કરવા માટે તૈયાર છે. આ શરીરમાં સત સિવાય બીજા કોઈનો નિવાસ નહીં થાય, આવી યોગ્યતા. સર્વ મોહાશક્તિથી મૂંઝાણો છે આ મુમુક્ષુ. સર્વ શબ્દ તો સમજાય છે ને, અને એક મોક્ષને વિશે યત્ન કરે છે, સર્વની સામે એક, એનો એકમાત્ર પ્રયત્ન મોક્ષને વિશે છે. એને આવા સત્પુરુષના બોધ મળે, સત ઉભરાય, જીવનમાં નસું આવે, આવતું જાય, આગ્રહ મટે તો સત આવે. એ કહે છે કે એ પ્રકારનો પછી જો ન થાય, આવા વૈરાગ્યમાં જીવની ગતિ થાય, આ બધાનું પરિણામ માપવું હોય આપણે, તાવ કેટલો આવ્યો છે તો કે થર્મામીટર મૂકો, ડાયાબિટીસ કેટલો છે તો કે ગ્લુકોઝ ટેસ્ટ કરાવો, કોલેસ્ટ્રોલ કેટલું છે તો કે લિપિડ પ્રોફાઇલ કરાવો, આ બધા બતાવશે. પણ આપણે એમ કે જીવમાં અત્યારે કસાઈ ભાવ કેટલો છે, આ થર્મામીટર મૂકવું શું કરવું, આ વિરક્તિ ભાવ કેટલો છે, જીવમાં વૈરાગ્ય કેટલો છે, આનું થર્મામીટર ક્યાંય નથી. જ્ઞાનીના વચનો અને આપણી મુમુક્ષુતા, એ મુમુક્ષુતાની દ્રષ્ટિ છે, અપક્ષપાતપણાની છે. એ પોતાના શરીરનો પણ પક્ષપાત કરશે નહીં, પોતાના દોષનો પણ પક્ષપાત કરશે નહીં, અને કહેશે કે નહીં, મારામાં વૈરાગ્યને બદલે મને મોહ આવી ગયો, કોઈ વાત બની તો મારી આસક્તિ એમાં જોડાઈ ગઈ, મને કસાય ભાવ થયો. પ્રમાણિકતાથી ભલે થોડો થયો, અધિક થયો, પણ પોતે નક્કી કરશે કે આજે જરાક આપણો ઉપયોગ મંદ થઈ ગયો, ચૂકી ગયા. ખરેખર તો આપણે આમાં ભળવા જેવું હતું નહીં, આ સંસારના લોભ કસાયની વાત હતી, અને આપણે અંદર ભળી ગયા. આપણે એમ થયું કે એ બધા પામી ગયા, હું રહી ગયો, લોભ કસાયમાં ખેંચાઈ જાય, માન કસાયની અંદર જાય, અરે એ બધાને બોલાવ્યો ને મને ન બોલાવ્યો, માન કસ નહીં ઉભો રે, કઈ વાંધો નહીં, તને ન બોલાવ્યો, માન કસાયમાં નથી ગયો ને, બહુ સારું, બચી ગયો તું, બચી ગયો છે. માયા કસાય, અને આમ કહેવાનું તો ઓલાએ કીધું કે આમ સમજાવી દે, ખોટો ફોન કર દે, પછી આપણું કામ થઈ જશે. પ્રલોભન છે, ફસાઈ જઈશ, ત્યારે જીવને કે મેં આ ન કર્યું તો સારું હતું, નકામો હું એની વાતમાં ભેરવાઈ ગયો. આવી પોતાની માયા પ્રત્યેની પોતાની સજાગ દ્રષ્ટિ છે. ક્રોધની અંદર વગર જોતો, વગર કારણે એક સેજ હું જરાક ટેમ્પરેચર ગુમાવી બેઠો, ટેમ્પરામેન્ટ જરાક ગુમાવી બેઠો, ઘરના સ્વજનો ઉપર ક્રોધ કર્યો, કૃપ ભાવથી ક્રોધ મેં કર્યો, સ્વજન બંધુથી સંપ મેં તોડ્યો. અરે શું પ્રભુ, અમારી કથની કેવી રીતે કેમ કેવી, આવા અનંત કસાય પરિણામ અમારા ચાલુ છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુમંદી ક્રોધમાન માયા લોભ મોડા પડવાનો સંભવ છે. આ જ્ઞાની પુરુષ કોઈ પણ રૂપે આવે, દેહ રૂપે આવે, બોધ રૂપે આવે, અક્ષર રૂપે આવે, ચિત્ર રૂપે આવે, મુદ્રા રૂપે આવે, સત્સંગ રૂપે આવે, સત સત છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન એ જીવને ઉપકારી છે. શરીર તો પૌદ્ગલિક છે અને એનું જ્ઞાન સર્વવ્યાપક છે, એનું શરીર તો સીમિત છે. કૃપાળુ દેવે કહ્યું કે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. એ યોગ બળ એ એનું જ્ઞાન બળ છે, એનું કાયા બળ નથી. અદભુત વાત કીધી છે. એ કહે છે, અને જો આ પ્રકારનું આત્મજ્ઞાન દુર્લભ નથી, કેમ દુર્લભ નથી એની યુક્તિ બતાવે છે કે સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષના વચનો જ હજી વાંચ્યા નથી તો પ્રીતિ ભક્તિની વાતના પ્રશ્નો શું કરવા. એમ કે હું વચનામૃતને રોજ 10 ખમાસણા દઉં છું, બાકી ઉઘાડતો નથી. કેમ કે મારે બસ આદર દેવાનો છે, આરતી. જ્ઞાની પુરુષ કોઈ પણ રૂપે આવે, દેહ રૂપે આવે, બોધ રૂપે આવે, અક્ષર રૂપે આવે, ચિત્ર રૂપે આવે, મુદ્રા રૂપે આવે, સત્સંગ રૂપે આવે, સત છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન એ જીવને ઉપકારી છે. શરીર તો પૌદ્ગલિક છે અને એનું જ્ઞાન સર્વવ્યાપક છે, એનું શરીર તો સીમિત છે. કૃપાળુ દેવે કહ્યું કે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. એ યોગ બળ એ એનું જ્ઞાન બળ છે, એનું કાયા બળ નથી. અદભુત વાત કીધી છે. એ કહે છે, અને જો આ પ્રકારનું આત્મજ્ઞાન દુર્લભ નથી, કેમ દુર્લભ નથી એની યુક્તિ બતાવે છે કે સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષના વચનો જ હજી વાંચ્યા નથી તો પ્રીતિ ભક્તિની વાતના પ્રશ્નો શું કરવા. એમ કે હું વચનામૃતને રોજ 10 ખમાસણા દઉં છું, બાકી ઉઘાડતો નથી. કેમ કે મારે બસ આદર દેવાનો છે, આરતી ઉતારું છું, દીવો કરું છું, સરસ મજાના કપડાની અંદર આવરણ કરીને રાખી દઉં છું, એવું રાખું છું કે કોઈ અડે નહીં. જોજો, કોઈથી કોઈ ઉઘાડવાનું નથી. ઘરના છોકરાઓ પણ સમજે કે આ બાપાનું આ પુસ્તક છે, આને અડાય. જો આ વચનામૃત વિશે આવું ઉભું કરી દીધું છે અને હાલતા ના ચાતના આસત નથી. આસત, અરે બેસ, પેલા વાંચવા બેસ. આસતના વાળા પેલા અંદરથી તને અંદર ધર્મ તો પામ, પછી આસતાનો અર્થ સમજાશે. વચન ઉપરની પ્રીતિ નથી, વચન ઉપરની ભક્તિ નથી, અને જે લોક વ્યવહાર છે એ પકડીને બેઠો છો. આમ ન થાય ને આમ ન થાય, પેલા એને અંતરમાં ધારણ કર. અને આસાધના કોણ કરે? જેને આદર છે એ કરે. આદર જ નથી તો આસાધના કે ન આસાધના, ઇટ મેક્સ લિટલ ડિફરન્સ. તે માત્ર કબાટમાં બંધ કરીને મૂકી દીધું છે, કાચની પેટી કરાવી દીધી છે. જ્ઞાની પુરુષના વચનો એની સમીપ જવા માટે એના બોધરાજ સાથે એકરૂપ થવું જોઈએ. વારંવાર સમય મેળો તો વચનામૃત હાથ વગું હોવું જોઈએ. લેપટોપ છે એના પોર્ટફોલિયામાં, વચનામૃત નથી. એની ઓફિસ ઉપર ઘણી ફાઇલો છે, વચનામૃત નથી. એના ઘરની અંદર છાપા ને મેગેઝિનનો પાર નથી, વચનામૃત નથી. જ્ઞાનીના વચનોનું કોઈ પુસ્તક નથી. જ્યારે સમય મળે, જ્યાં હોઈએ, આપણા બેડરૂમમાં હોઈએ, આપણે લિવિંગ રૂમમાં હોઈએ, કોઈ કાંઈ કામ નથી, ફટ લઈને એકાદું પાનું ઉગાડો, બે વાક્ય જ વાંચો, શાંતિથી વાંચો, વિચારો કે આમાં કંઈ કીધું જ ભગવાને. અને હું ખાતરીપૂર્વક તમને કહું છું, એકેય વાક્ય તમે એવું નહીં શોધી શકો કે જેમાં ભગવાનના વચનનો કોઈ ધીર ગંભીર આશય ન હોય. એક વાક્ય બતાવો. અમારે એક પ્રોફેસર હતા, એને કહ્યું કે આ વચનામૃતની અંદર મને કે હું સંકલન કરીને વસંતભાઈ આમ સરસ મજાના વાક્યો છે ને, એની આપણે સેપરેટ પુસ્તક બહાર પાડીએ શ્રીમદના, એટલે લોકોના બહુ બધા મૂડીને આંખે આવે. હું તો કરો પ્રયત્ન, મેં એને આપ્યું. 2 મહિના પછી પાછા આવ્યા, હું તો મરી ગયો, આ તો આખું લખવું પડે. મેં કીધું કે હું તમને જો પહેલેથી કહેત ને તો તમે ન માનો. એ ભાષાનો પ્રોફેસર છે, ડોક્ટરેટ છે, તમે જાણો છો માંગુ ક્યાં સાહેબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષાના. મને કે આમ આટલું બધું કોણ વાંચે, લાવો હું એની અંદર તારણ કરી દઉં કે, અને બહુ મહત્વની વાત હોય ને એનું આપણે સરસ મજાનું લોકોને માન. મેં કીધું અમારા જ્ઞાન મંદિરના મુમુક્ષુઓને જો કે એવી જરૂર નથી વચનામૃત વાંચે, પણ તમારો ભાવ છે, તમારો ઉભરો છે, તમારો આવેશ છે તો કરો, તમે આપણે છપાવી દેશું. અને 2 મહિના પછી પુસ્તક પાછું દઈ ગયા. કા મને કે એકય લીટી છોડાતી નથી. બીજું કીધું કે વસંતભાઈ, એક લીટી વાંચ્યા પછી હું આગળ નથી વધી શકતો. કેમ કે એને એ વાંચીને મહત્વનું છે કે નહીં વિચારવું પડે ને. એ વિચારતો તો હું એટલો બધો ઊંડો ઉતરી ગયો કે બીજી લીટી વાંચવાની રહી જાય મારી તો. અરે અદભુત ગ્રંથ, શ્રીમદ રાજચંદ્ર જેવો પુરુષ આ કાળમાં આવ્યો છે ને, એના વચનો છે. આ પરા વાણી છે, અંતરની વાણી છે, આત્માને લુછાઈને આવેલી વાણી છે.
એના ચૈતન્યનો સ્પર્શ છે
અને કે પ્રત્યક્ષ નથી, નસીબ તારા અનંત કાળ કર્યા છે, હજી અનંત કાળ કાઢવા આપણે ક્યાં થાક લાગ્યો છે? અનંત કાળ કાઢ્યા અને અનંત કાળ કાઢી નાખશો, ક્યાં વાંધો છે? કોઈ ચિંતા નથી. આહા, એકી છે તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે. પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. અને સત્પુરુષનો યોગ થયો છે આ જીવને, અને જીવને ખરેખર તેવું ભાસ્યું છે એમ કહેવું પણ કઠણ છે. આ જ્ઞાની કે છે, અમે નહીં કહી શકીએ કે આને કોઈ સત્પુરુષનો કે એના વચનનો યોગ થયો છે. થયો નથી, આને કોઈ પરિણામ છે નહીં. આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, અને જે જ્ઞાની પુરુષના આગ્રહ મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ 692 આ જ્ઞાની પુરુષની ઓળખાણનું પરિણામ છે. એ ઓળખાણ એની બોધ સ્વરૂપે થવી જોઈએ, એના પગલા કરાવવા સ્વરૂપે નહીં. અમારા ઘરે પગલા કરો, કાંઈ વળશે નહીં તારું. એના કરતા બે વાત સાંભળ ને, હું કહું ભગવાનના ઘરમાં આવો ને પ્રભુ, અમને શું કામ હેરાન કરો છો? આવો, અમે ભગવાનના વચનો વાંચીએ છીએ. વાંચતા વાંચતા અમે રોકાઈ જઈએ છીએ, ઊંડા ઉતરી જાય છે. ઓહો, જેટલું વાંચીએ એમ થાય છે કે ના ના, હજી ઘણું રહી જાય છે. આ ક્યાં ભાવો કઈ રીતે વ્યક્ત કરવો આપણે? અને એની પ્રીતિને ભક્તિ, એના આશયને સમજી અને આશયને સમજાવવા પ્રયત્ન કરે. આપણો આ જ સત્સંગ છે, આપણે અમસ્તા મળીએ એનો કાંઈ અર્થ નથી. આત્મવિચાર જીવમાં ઉદય આવવો જોઈએ, આત્મવિચાર ઉદય આવવો જોઈએ. 560 કૃપાળુ દેવે વિષયનું સૂત્ર ચાલુ રહી એટલે 560માં પરમાત્મા ફરમાવે છે, જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? આપણો વિષય વિચારણાનું સૂત્ર છે મોક્ષ માર્ગની સુલભતા સાથી. અને એટલા એટલા પ્રશ્નો આવ્યા છે કે અમે બહુ વિચાર કરીએ છીએ, વાંચીએ છીએ, સત્સંગમાં જઈએ છીએ, પણ પછી પાછું એવા સંગ સંજોગોની અંદર સંસારમાં લપેટાઈ જઈએ છીએ કે આ બધું પાછું નીકળી જાય. નક્કી કરીએ કે કશાયમાં ન જવું, નક્કી કરીએ કે આવા વિકલ્પ ન કરવા, નક્કી કરીએ કે આ રંગ રાગ મોડા પડવા જોઈએ, પડતા નથી. શું કરવું? પ્રશ્નો આ જ છે. બધા મુમુક્ષુને થાય છે કે કેમ પરિણામની ધારા સતત રહેતી નથી? કૃપાળુ દેવ એનો જવાબ આપે છે, જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે. આપણે કહે છે હાઈ બરાબર છે, એટલું તો અમને સમજાઈ ગયું છે, એટલી તો અમારી શ્રદ્ધા થઈ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગને સ્થિર કરવો પડે એવો કઠણ માર્ગ. આ બહુ કઠણ, આ મુશ્કેલીયા છે. મોક્ષ જ્ઞાનીથી મળે એ સરળ છે, પણ ક્ષણે ક્ષણે પોતાના આત્મા ઉપયોગને સ્થિર કરવો પડે. સંસાર તરફ જતો હોય, સંગ પ્રસંગમાં જતો હોય, સંયોગમાં તદ્રુપતા કરતો હોય, વિષય કશાયની ઉઠતી વૃત્તિઓથી તેમાં જોડાઈ જતો હોય, ઉદયની અંદર જોડાઈ જતો હોય, આ તો ક્ષણે ક્ષણે આ આત્માના ઉપયોગને આત્મામાં રાખવો આવું બધું કઠણ કામ છે. આ કઠણ કામ અમારાથી થતું નથી. આપણો પ્રશ્ન આ જ છે કે વાત સાંભળીએ ત્યાં સુધી બહુ સરસ છે, પણ પછી જ્યારે કંઈ આચરવાની છે અથવા તેનું પરિણામ લેવાનું છે તો એ વાત તો બહુ કઠણ છે. અને કૃપાળુ દેવ કહે છે કઠણ જ છે, સરળ છે, સરળ છે. તું બધું મને હોપી દે ને, સરળ છે, આ તો ભરમાઈ જશો, કંઈ સરળ નથી. આત્મ ઉપયોગ સ્થિર રાખવો કઠણ છે, પણ કૃપાળુ દેવ કહે છે કે તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે. માર્ગ જો મેળવવો હોય તો આત્મ ઉપયોગને સ્થિર કરવો ઘટે ત્યારે કરવો જોઈએ. ન થતો હોય તો પ્રયત્ન કર, પુરુષાર્થ કર, અપ્રમત્તપણે પુરુષાર્થ કર.
આપણા પ્રતિક્રમણમાં પ્રમાદ વિરમણ, અપ્રમત્ત ભાવના, સમયે સમયે જાગૃત રહીને પુરુષાર્થ કર. પ્રત્યેક સ્થિતિ, પ્રત્યેક પ્રસંગ, પ્રત્યેક ઘટના, પ્રત્યેક સંગ એ સમયે જાગૃત રહેજે, જાગૃત રહેજે. હું ભિન્ન છું, આ પર છે, જોડાવું હોય એટલું જ જોડાજે, ન છૂટકે જોડાવ એટલું જોડાજે. જોડાય તો એની અંદર ઓતપ્રોત થઈશ, માં નાટક કરજે, જોડાવાનું નાટક કરજે. આ ટીવી વાળા બધા નાટક કરે છે તો ઈ નથી જોડાતા, અને જોવા વાળા જોડાય છે. નાટક કરવા વાળા જોડાતા નથી. એ તો કે મને આહુણ નથી આવતું, તો ઉલટું એ તો ગ્લિસરીન નાખે છે અને આને રૂમાલ ઓછો પડે છે, એટલે નેપકિન લઈને બેસે છે સિરિયલ જોવા. સંસારનું નાટક કરતા આવડવું જોઈએ. પ્રસંગોમાં, સંગમાં છીએ, સંબંધમાં છીએ, સંબંધના જગતમાં જીવીએ છીએ તો જોડાય કોઈ સાથે, પણ એના હૈયાના ઉમળકા ન હોય. દેખાવ કરી દેવો, હાય બા બહુ સરસ, યુ આર ઓકે, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, યુ આર ફાઇન, વાત પૂરી થઈ ગઈ, કેમ છો, સાટામાં રહેજો. અંદર તો તારો ઉપયોગ સ્થિર થાય છે, એમાં જતો નથી. પ્રસંગ છે એમાં હાજરી આપી દીધી છે, પણ તું જોડાયો નથી. એવો ને એવો પાછો આવ્યો, એના કોઈ રસકસમાં તને કાંઈ રસ નથી. થઈ શકે એવું, થઈ શકે, આવું આપણને કરતા આવડવું જોઈએ. સંસારના ભાવો કૃત્રિમ થાય અને આત્માનો ઉપયોગ વાસ્તવિક થાય. સ્થિતિ ઉલટી છે, સંસારના ભાવોમાં લેપાઈએ છીએ અને ધર્મની સાધનમાં કૃત્રિમ છીએ. કૌશક કરીએ છીએ તો કૌશકમાં નથી, ભક્તિ કરીએ છીએ તો ભક્તિમાં નથી, સ્વાધ્યાય કરીએ છીએ તો બીજા વિકલ્પમાં ને વિચારમાં છીએ. અહીંયા કૃત્રિમતા છે. આવી કૃત્રિમતા સંસારના વ્યવહારમાં કર, આવડવું જોઈએ કરતા. કુશળતા રાખ, કોઈને દુઃખ ન થાય એવો વ્યવહાર થાય, છતાંય તું ન લેપા, તું ન જોડાય એમાં, તારા પરિણામ ન બગડે, તું એમાં ન ઘસડાય, લુબ્ધતા ન આવે. કારણ આત્માનો ઉપયોગ જાગૃત છે. બહારના જે તત્વ છે, પૌદ્ગલિક કસાય વગેરે, એના કરતા આત્મબળ સુપ્રીમ છે. સુપ્રીમની સાધના કરીશ તો ગમે તેવી સ્થિતિની અંદર પણ, દુઃખ હોય તો દુઃખમાં નહીં જોડા, સુખ હોય તો એમાં તને હર્ષ નહીં થાય. હર્ષ અને શોકના પરિણામથી જે પર રહે એનું નામ મુમુક્ષુ. દેહાદી વિષયમાં જ્ઞાની પુરુષ હર્ષ શોકાદી પરિણામ ન કરે. એને પણ દર્દ થાય, પીડા ઉપજે, ગ્લાન થાય, મ્લાન થાય, શરીર કંપાય, કૃપાળુદેવ કહે છે ઉન્મત્ત ભાવ આવે, છતાં અંતરના આત્મ પરિણામ વિચલિત થાય નહીં. એમ જેમ જેમ આપણી જ્ઞાન દશા વર્ધમાન થાય, બોધના આધારે થાય, વચનના આધારે થાય, જ્ઞાન દશા વર્ધમાન કરવાનું બીજું કોઈ માધ્યમ નથી. અનાદિથી આ જીવને પોતાના સ્વરૂપના જ્ઞાન મળ્યું નથી, એનાથી વંચિત છે. પોતાનું એને સ્વરૂપનું જ્ઞાન નથી મળ્યું, એને જગતનું જ્ઞાન વધારે મળ્યું છે. એ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તેને સમ્યક દર્શન થાય છે. પત્રાંક 358. ખૂબ વિચારવું, એક વાત બહાર ન જાય કૃપાળુદેવની, દ્રઢ થઈ જાય. એક કે છે ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ, માર્ગ કઠણ છે, છતાં હવે આ ભાષા જુઓ. જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કઠણ માર્ગ સુલભ ક્યારે થાય? જ્ઞાનીના આશ્રયની દ્રઢતા થાય તો. તો કે છે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય એ પ્રાપ્ત થવો, આવો કઠણ માર્ગ, ક્ષણે ક્ષણે ઉપયોગ, આત્મ ઉપયોગને સ્થિર રાખવો પડે છે એવો કઠણ માર્ગ. સાહેબ અમને સ્વાધ્યાયમાં મજા આવે છે, અમે જ્યાં સુધી સત્સંગમાં જઈએ છીએ ત્યાં સુધી અમારા પરિણામ બરોબર છે, પણ અમારી કસોટી તો પછી થાય છે. પછી અમે સંસારની પ્રવૃત્તિમાં જઈએ છીએ અને અમારા ઉપયોગનું કંઈ ઠેકાણું રહેતું નથી. જ્ઞાની કહે છે કઠણ માર્ગ છે, પણ જ્ઞાની પુરુષનો આશ્રયની દ્રઢતા છે ત્યારે, તે સમયે પણ જો દ્રઢતા હોય તો સુલભ કેમ ન હોય? કેમ કે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. ઉપયોગ જો તું એકાગ્ર કરતા નહીં શીખ તો પછી જ્ઞાની પુરુષથી મોક્ષપદે ન મળે. જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય છે તેને સર્વસાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે. આ શ્રીમદની ભાષાની શૈલી સમજો. અસંખ્ય સત્પુરુષોની સંમતિથી આ પુરુષ વાત કરે. શું છે વાત? કે જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વસાધન સુલભ થાય. આપણે જે કાંઈ સાધનાના જે સાધન આપણને યોગ્ય લાગે કરતા હોય, પણ એ સાધન સુલભ ક્યારે થાય? જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને હોય તેને. એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે તો પછી અમે કહીએ છીએ કે હવે પોતે આવે છે. પેલા આધાર કોનો આપ્યો? સત્પુરુષોનો. સનાતન માર્ગ છે, શાશ્વત માર્ગ છે, હજી ભૂલશો નહીં. આત્મકલ્યાણનો માર્ગ કોઈથી શરૂ નથી થયો અને કોઈથી પૂરો થવાનો નથી. જે કોઈ આવે માર્ગની શુદ્ધિ પરિશુદ્ધિ કરી શકે. સર્વજ્ઞના વચનમાં એક વચન ઉમેરવાની કોઈની તાકાત નથી. જો કોઈ કહેતો હોય કે અમે આમ કરી દેશું, એ તો હજી પીપા ખાંડે છે, બહાર છે હજુ. પરમ તત્વને પામવાનું, રહસ્ય પામવાનું પણ બહાર છે. એટલે કૃપાળુદેવ જેવો પુરુષ છ પદની વાત કરે તો સત્પુરુષોનું સાક્ષી લઈને આવે, આત્મસિદ્ધિની વાત કરે તો સમસ્ત જ્ઞાનીઓની પરંપરા લઈને આવે. આ માર્ગ છે. અમે તો એ માર્ગની અંદર આ કાળે આવ્યા છીએ. અમારા ભાગે અમે સત્માર્ગના પ્રતિનિધિ છીએ, એટલે અમારા ભાગે મુમુક્ષુ જીવો અને આત્માર્થી જીવોને એ માર્ગને પ્રકાશિત કરવાનો, આલોકિત કરવાનો, એ માર્ગની અંદર રહેલા ઝાડા ઝાખડા દૂર કરવો અને એ માર્ગ વિશુદ્ધ નિર્મળ જગતના જીવોને પ્રાપ્ત થાય. પણ કોને? આત્મસિદ્ધિ કેના માટે લખી? વિચારવા આત્માર્થીને, બીજા કોઈને નહીં. જે આત્માર્થી નથી તો એને માટે અમે ક્યાં કઈ કીધું છે? નકમું શું કામ તમે અમારી ટીકા કરો છો? શું કામ તમે અમારા વિવરણ કરો છો? શું કામ ચર્ચા કરો છો? અમે ક્યાં તમારા માટે કીધું છે? અમે તમને કીધું જ નથી. જેમ આપણે કોઈ એમ કહે ને કે મેં વાત કરી હતી પણ મેં તમારું નામ લીધું નથી, મેં તમને નથી, તમે ખોટું લગાડો. મારે તો જેને કહેવું તો એને કીધું છે. એમ આ પુરુષ કહે છે કે મેં આત્મસિદ્ધિ કોને કીધી છે? આત્માર્થીને કીધી છે. આત્માર્થી કોણ? રસાયણી ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આવા આત્માર્થી માટે કીધી છે. તારે તો કસાઈના ઉફાળા મારે છે. તને તને કોઈ મોક્ષની અભિલાષા નથી, મોક્ષ સિવાય જ અભિલાષા છે. અને ભવના ખેદમાં તો તું થાયકો જ નથી. તું કેને કે આનંદ પરિભ્રમણ ભલન જેટલા કરવા એટલા આ જીવ થાકે એ બીજો, અને પ્રાણી દયા તો છે જ નહીં. એવો નિંભર થઈ ગયો છું પોતાના સુખમાં કે જગતના પ્રાણીઓનો સત્યાનાશ નીકળે તો મારું સુખ સચવાઈ જવું જોઈએ. આવી તો વૃત્તિ છે. આના માટે અમે આત્મસિદ્ધિનો બોધ કીધો જ નથી. માટે કોઈ દી અમારું વિવરણ કરવું જ નહીં કે શ્રીમદના માર્ગમાં આમ છે તેમ છે. તારા માટે છે જ નહીં. ખૂબ સમજવું. માટે અમે કહીએ છીએ, હવે કે છે અમે કહીએ છીએ કે વૃત્તિઓનો જય કરવો ઘટે છે. તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે? જુઓ ભાષા તો જુઓ. વૃત્તિઓનો જય કરવો ઘટે છે પછી લખે છે તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે. આટલું સત્ય છે કે આ દુષ્મ કાળને વિશે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ. વાત સાચી છે. આ કાળમાં એટલું અમે તમારી સાથે સહમત છીએ કે આ કાળની અંદર શું જોઈએ? સત્સંગની સમીપતા અને આશ્રયની દ્રઢતા વિશેષ જોઈએ. અને બીજું બહુ મહત્વનું, અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ. આપણી મુશ્કેલી એ છે કે એકાની સત્સંગ કરીએ છીએ અને પંદરાની અસત્સંગ કરીએ છીએ. બહુ સરસ શ્રીમદના મંદિરમાં ચાલે છે, એ એક કલાક ક્યાં સાંભળી જાય અને પછી 12 કલાક એવા અસત્સંગની અંદર પડ્યો હોય કે બધું ધોવાણ થઈ જાય, કાંઈ રે નહીં હાથમાં, મૂડી જ ગુમાવીને આવે. ઓલે હાતમના મેળામાં જાય ને એટલે બાપા સમજે, એટલે બીજી 2-5 રૂપિયા આપે, સમજે કે ક્યાંક દાવમાં લગાવશે. અને મેળામાં તો એ લક્ષણ જ કે જુગાર રમવું એનું નામ જ મેળો. એટલે નાનો જુગાર બી, શું પૈસો મૂકીને, 2 પૈસા મૂકીને, 1 આની મૂકીને, 5 આની મૂકીને, અને કંઈક વળી કોક વાર 2-4 વાર લાગી જાય, ઓલો આંકડો ફેરવે આમ તર તર ઉભો રહીએ. પણ ઘરે આવે ત્યારે એનું ખીસું ખાલી રહે, બાપ સમજે છે. એ 5 રૂપિયા એને જાવા ખાતે જ આપ્યા છે. અમારી દશા એવી થઈ ગઈ છે. આ પ્રભુ કહે છે કે આ બોસુ જાવા ખાતે આપીએ છીએ તમને. સત્સંગ કરવો છે ને અસત્સંગની નિવૃત્તિ નથી કરવી, એટલી દ્રઢતા નથી. કે માર્ગને પામવો છે દુષ્મ કાળ છે, બહુ કઠિન છે, ઉપયોગ સ્થિર રહેતો નથી. અને ઉપયોગ સ્થિર રહેવા માટે સત્સંગનું બળ જોઈએ, તો અસત્સંગનું બળ જે મળે છે એને ધોઈ નાખવું. કૃપાળુ દેવ કહે છે અસત્સંગની અત્યંત નિવૃત્તિ જોઈએ. આ વાત બેસે તો બેસાડવી. મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઈચ્છા કરવી, કે જેથી સર્વસાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. વોટ ઇઝ ડિફિકલ્ટ? તો કે સાહેબ, ક્ષણે ક્ષણે મારે ઉપયોગ રાખવો પડે છે ને, અહીંથી છૂટ્યા પછી ઘરે ઘરે, ત્યારે અમને મુશ્કેલી પડે છે. બસ આ જ અમારા પ્રશ્ન છે. તો કઠણમાં કઠણ કામ પહેલા કર, અને કરવા માટે સત્સંગના વાતાવરણમાં, એના માહોલમાં, એના વિચારમાં, એના ઉપયોગ એના વિચારમાં જ આ જીવનો ઉપયોગ રાખો. કામ કરીએ તો પણ બોધ સ્મરણમાં. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. આવી દશા આવવી જોઈએ. હસતા રમતા, ખાતા પીતા, જાગતા ઉઠતા, પેલો જેનો છેલ્લો હોય અવતારમાં આવ્યું છે ને, તેને એક પદ છે, આનંદજીભાઈ બોલે થાય, બાકી કઈ કોઈ બોલશે જ નહીં. તો એની અંદર કે છે કે બસ હોય છેલ્લો અવતાર, એ તો ખાતા પીતા બોલતા ચાલતા બસ રાજ રાજ અને રાજ, એના બોધ, એનું સ્મરણ, જે સાંભળ્યું એનું આખો દી સ્મરણ રે. સાંજે પૂછો તો કે સવારના બોધનું સ્મરણ છે, જરાક નબળું પડી ગયું તો સાંજનો બીજો સ્વાધ્યાય મળી ગયો. ઓહો, હવે તો ઉપયોગ એક ઘડી પણ આગો પાછો થતો નથી. શું કામ? અસત્સંગની નિવૃત્તિ છે. સંસારના ઉદયગત જે કામ અને જે વ્યવહાર કરવાના છે કરીએ, પણ એ કરતી વખતે જે પેલા લેપાઈ જતા હતા, એમાં ઓતપ્રોત થતા હતા, એમાં અહોભાવથી ઢળી જતા હતા, એ હવે થતું નથી. હવે તો ઘરના કામ થાય છે તો પણ આત્મસિદ્ધિની ગાથાઓ અંદરથી યાદ આવ્યા કરે છે. અને રોટલી વણાય, શાકભાજી થાય, પીરસી દઈએ, ખાનારો ખાઈ જાય, કામ કરનારા કામ કરીને વયા જાય, અને પોતાના ચિત્તમાં આ જે જ્ઞાન ધારા છે, બોધ ધારા છે, અને કર્મધારા, બે પેરેલલ જાય. કર્મધારા ઉદય પ્રમાણે ચાલ્યા કરે, અને જ્ઞાનધારા બોધના શ્રવણ પ્રમાણે ચાલ્યા કરે, બે ચાલે. તો એ કર્મધારામાં પછી કશાયની ઉત્પત્તિ ન થાય, કર્મધારા એની મેળે જ ચાલશે, અને જે થવાનું છે તે થશે. બનનાર તે ફરનાર નથી, અને ફરનાર તે બનનાર નથી. માટે ખોટો ઉપયોગ ક્યાંય દેવો નહીં, ખોટો ઉપયોગ ક્યાંય દેવો થયા કરશે. તું ઉદયની ધારામાં વયો જા, ઈચ્છાની ધારામાંથી તારી જાતને જુદી કર. આજે ઉદયની ધારા કરતા ઈચ્છાની ધારા વધારે પ્રાપ્ત છે. એટલે અત્યારે આપણી ત્રણ ધારા ચાલે છે, એક ઉદયની, બીજી ઈચ્છાની, ને ત્રીજી બોધની. એમાં સૌથી નબળી બોધની ધારા, અને સૌથી પાવરફુલ ઈચ્છાની ધારા. જેવો ગયો એટલે મારા પ્રમાણે જ બધું થવું જોઈએ. ઘરમાં જાતા વેજ પૂછશે, આ થઈ ગયું? તમને કહીને ગઈ હતી કે આટલું કરી રાખજો, તોય ન કર્યું. લ્યો આ ઈચ્છાની ધારા. અરે થવાનું થયું, ન થયું તો આપણે કરી લઈએ, પાછ પૂરી કરીએ. બોધની ધારા ક્યાં છે? સંભાવ તો એ તો વયો ગયો. પગથિયા ઉતરા કે ચપ્પલ તૈ રાખે, બોધની ધારા એ મૂકી દીધી. ખૂબ વિચારવાનું છે. જ્ઞાની પુરુષના આશ્રયે મોક્ષ માર્ગ સુલભ છે. તો જ્ઞાની પુરુષના આશ્રયે આવો કઠણ ઉપયોગ માર્ગ જે છે એ પણ સુલભ છે. વૃત્તિઓનો જય કરો, કેમ ન થાય? મુમુક્ષુતા તો એ છે કે કઠણમાં કઠણ સાધનને પહેલા પ્રાપ્ત કરો. પણ એનું એકમાત્ર જ્ઞાનીના વચનને વિશે પ્રીતિ, જ્ઞાનીના વચનના આશયને વિશે ભક્તિ, અને એ વચનની અંદરની આપણી દ્રઢતા, એટલે મુક્ત થવાનો જેનો નિશ્ચય છે, માત્ર મોક્ષ અભિલાષ છે. મારે આ યોગ મળ્યો છે તો એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આ પાસ્ટ ટાઈમ નથી, આ પાર્ટ ટાઈમ એક્ટિવિટી નથી, આ જસ્ટ ટુ કિલ ધ ટાઈમ નથી, આ સ્ટેટસ નથી, આ ઓર્નામેન્ટ નથી. આ તો મારા જીવનનો પ્રાણ છે, આ મારો શ્વાસ છે, આ જ મારું જીવન છે, આ જ મારી લોહીની નળીઓ છે. બસ આ નબળી ન પડવી જોઈએ. મારા જીવનનો પ્રાણ આ છે. ધીઝ આર ધ વાઇટામિન એન્ડ વાઇટાલિટી ફોર માય સ્પિરિચ્યુઅલ લાઈફ. આવો દ્રઢ નિશ્ચય કરી અને જ્ઞાનીના શરણે આપણે જીવીએ. મોક્ષ માર્ગની સુલભતા આવી દ્રઢતાથી થાય. સત્પુરુષોને યોગ બળે જગતનું કલ્યાણ કરો.
સુખ ધામ અનંત સુ સંત ચહી दिन रात्र रहे तद ध्यान न महि पर शांति अनंत सुधामय जयते प्रणमु पद ते वरते जय।